ગંગાજીના ખોળે ફૂલ વહાવ્યા, પથ્થરો લીધા. હમણાં 10-12 દિવસ દિલ્હી રહી આવ્યો. ઓફિસની ટ્રેનિંગ હતી. ખુલ્લા પહોળા રસ્તા, નવી દિલ્હીના બગીચાઓ, જૂની દિલ્હીના પ્રાચીન સ્થાપત્યો, અનેક કેન્દ્રીય સંસ્થાઓ, આ બધું હોવા છતાં દિલ્હી જચતું નથી. આ શહેર જાણે કે તેના ભૂતકાળની અંદર સંઘરી તેના સાર સત્વ તત્વને લોહીમાં વહેતું રાખતું નથી. ભૂતકાળને તે ભૂલી ગયું છે તેવું નથી. દિલ્હી તો ભૂતકાળને મરેલ માટીનો ટીંબો માની તેના પર બેસીને ચાઇનીઝ ડીશ ખાય છે કે કોકાકોલા, સોરી, કોક પીવે છે. દિલ્હી પાસે આટલું બધું હોવા છતાં તેનો કોઈ આગવો નાક નક્શ ચહેરો બનતો નથી. જે ચહેરો મુંબઈ, કલકત્તા, મદ્રાસ, પૂના કે લખનૌ પાસે છે. પચ્યા વગરની સત્તા લોકોના દિમાગમાં ચડી ગઈ છે. શહેરમાં રહેવા છતાંય જાણે શહેરના લોકોની હૂંફ નથી. દિલ્હીમાં પંજાબીઓ, શીખો, હરિયાણવીઓ, પહાડી લોકો, ઉત્તર પ્રદેશ અને પ્રાંત પ્રાંતના લોકો વસ્યા છે. દિલ્હીના પોતાના મૂળ રહેવાસીઓ લઘુમતીમાં છે. દિલ્હીની રાજકીય આઈડેન્ટિટી ભલે હોય, તેની આગવી કોઈ સાંસ્કૃતિક કે પ્રજાકીય અસ્મિતા નથી. દિલ્હીમાં રહેવા છતાંય એક રીતે ઉખડેલા ઉખડેલા રહેવાય છે. દિલ્હીના રોકાણ દરમિયાન વચ્ચે રવિવાર આવતો હતો. રવિવાર દિલ્હીમાં બગાડાય નહીં, તેને તો ક્યાંક ફરવા જઈને સુધારવો જોઈએ. પહેલેથી જ પ્લાનિંગ હતું કે હરિદ્વાર જવું દાદાજીના અસ્થિ વિસર્જન માટે. મારી નાડીઓમાં જેમનું લોહી વહે છે, મારા જીન્સમાં જેમના જીન્સ છુપાયા છે, અને જેમના વગર પૃથ્વીના આ સુંદર ગ્રહ પર મારું અવતરણ ન થયું હોત, તે દાદા પ્રત્યે ઋણ સ્વીકાર પ્રગટ કરવા અને એનાથી વિશેષ તેમની પ્રત્યેની કૃતાર્થતા પ્રગટ કરવા હરિદ્વાર તેમના અસ્થિ વિસર્જન માટે જવું તેવું નક્કી કરેલું. રવિવારે રાત્રે દિલ્હી પાછું આવી જવું હતું, એટલે શનિવાર રાતની બસમાં જ હરિદ્વાર જવાનું નક્કી કર્યું. 11 વાગ્યાની સેમી લક્ઝરી મળી. હતું કે સવારે 5:30-6 વાગે હરિદ્વાર પહોંચાડશે, પણ ગાઝિયાબાદ છોડ્યા પછી ભોરાઈ ભેંસની જેમ દોડતી એ બસે 4:15 વાગે જ હરિદ્વાર ઉતારી મૂક્યો. જાન્યુઆરીનો મહિનો અને હિમાલયમાંથી આવતો ઠંડો પવન, હાથ અને ચહેરાનો ભાગ ઠંડા પવનના નહોરિયાથી ઉજરડાયા કરે. બસ સ્ટેન્ડ પર ગલુડિયાની જેમ ગોટમોટ ભરાઈને સૂતેલા ગામડાના માણસો. સિમેન્ટના ખાલી બાકડા પર બેસવા જાઉં ને ઠંડો દામ દીધો હોય તેમ ઊભો થઈ જાઉં. જાણે હિમશિલા કે બરફની પાટ પડી હોય તેવા ઠંડા બાકડા. અહીં બેસવા કરતાં તો બહાર ચાના ગલ્લે વરાળ નીકળતા લોકોના મોં જોતા જોતા ફળફળતી ગરમા ગરમ ચા પી હરકી પેઢી તરફ ધીમે ધીમે ચાલતા થવું સારું. ચા પીધા પછી ગરમાટો આવ્યો. શાલની બારવટિયા જેવી બુકાની બાંધી સરિયામ રોડ પર ચાલી નીકળ્યો. પહોંચવાની કોઈ ઉતાવળ ન હતી. જોગિંગ કરીને દોડતા જવાનો અને ગામના કૂતરા પાછળ દોડાવવાનો કોઈ અર્થ ન હતો. હું તો સવારના પ્રહરની જેમ લલિત ભૈરવ કે તોડીના આલાપની જેમ ધીમે ધીમે ટહેલતો ટહેલતો ચાલતો હતો. હરિદ્વારના એસટી બસ સ્ટેન્ડથી હરકી પેઢી જવાનો રસ્તો સીધો જ હતો. કોઈને પૂછવું ન પડ્યું. સવારના 4:30 વાગે મારા જેવા 2-4 યાત્રાળુઓ તે તરફ જતા હતા. હું તેમનાથી અંતર રાખી તેમની પાછળ પાછળ. રસ્તામાં ઓસવાલ, પાલીવાલ, સોની, અગ્રવાલ અને મારવાડીઓની ધર્મશાળાઓ જોતો જતો હતો. આ બધી ધર્મશાળાઓ એટલે નકશીદાર હવેલીઓ, કાષ્ઠ કારીગરીવાળો ડેલો, જરૂખાની નકશીદાર જાળીઓ, છાપરાની કાંગરીઓ, બાળીના જાળિયા, પેઢલીઓ, થાંભલીઓ, આ બધું હવેલીને 16 સાજે શણગારતા હતા. આજથી 500 વર્ષ પહેલાં જ કેવા સુંદર આગવા વ્યક્તિત્વવાળા મકાનો બનતા હતા અને તેમાં લોકોની કળાદૃષ્ટિ કેવી રીતે પ્રતિબિંબિત થતી હતી તે જોઈને આશ્ચર્યચકિત થઈ જવાયું. કેટલીક ધર્મશાળાઓ નાની પડતી હશે તેથી તેની ઉપર નવો માળ ચણેલો દેખાતો હતો. નવા માળનો વરવો સીધો સપાટ વાંસો આખા મકાનના શાલીન કલાત્મક આકાર સાથે એક વિરોધાભાસ રચતો હતો. અમદાવાદની સુક્કી રેતાળ સાબરમતી અને રાજકોટની પથરાળ ખાલીખમ આજી નદી જોઈ જોઈને ઉછરેલા લુખી નદીના દેશમાંથી આવનારા મારા જેવાને તો ગંગા દર્શન ખરેખર જ આહ્લાદક હતું. સવારના 5 વાગે ત્યાં પહોંચ્યો ત્યારે હરકી પેઢીના પુલ પર વચ્ચેના ટાપુ પર કોઈ કરતાં કોઈ ન હતું. સોડિયમ લાઇટના પ્રકાશમાં ધસમસતા પાણી ચમકતા હતા. ગંગા મૈયાના મંદિરના કે બીજા મંદિરના દ્વાર હજી ઉઘડ્યા ન હતા. શિયાળાની સવારે એ બરફ જેવા ઠંડા પાણીમાં પડી ઝટપટ ખંખોળીઓ ખાવાનું મન નહોતું થતું. ત્યાં તો સામે ઘાટે કેટલાક શ્રદ્ધાળુઓને નાહવાની તૈયારી કરતા જોયા. હું હિંમત એકઠી કરી ત્યાં ગયો. કપડાં કાઢ્યા ત્યાં તો ઠંડા કારમાં પવનની થપાટો. ઝટપટ પગથિયા ઉતરી સાંકળ પકડી માથા બોળ ગંગા મૈયામાં ડૂબકી મારી. મને આટલા હિમ જેવા પાણીમાં નહેવાની હિંમત અમસ્થી જ નહોતી આવી. 71 વર્ષના માજીને મેં કોઈના ટેકે ગંગાજીમાં ઉતરતા અને નહાતા જોયા હતા. થોડી ક્ષણ તો એમ થયું કે મારી હિંમત મને ભારી પડી ગઈ, છેક હાડકા સુધી ધ્રુજારી વ્યાપી ગઈ. હાથમાં દાદાના અસ્થિની ડબી હતી તેને જેમ તેમ ગંગાજીમાં ઠલવી ખંખોળ્યું ખાધું. માથા પર કોઈ બોથડ પદાર્થનો પ્રહાર થયો હોય તેમ માથું સુન્ન થઈ ગયું. શરીર આખું થરથર ધ્રુજે. પગના તળિયા તો મરેલા માણસના હોય એવા ટાઢા હિમ. ડીલ લૂછ્યા પછી શરીર એટલું તો ઠંડુ કે ઠંડો પવન હુંફાળો લાગવા લાગ્યો. બૂટ, મોજા, મફલર અને શાલથી શરીરને ઢબૂર્યું. ગરમાગરમ ચાના 2 ડોઝ લીધા તોય પગના તળિયાની ઠંડી ન જ ગઈ. નાહ્યા પછી ચાલતો ચાલતો પંડાઓની લૂંટ જોવા ગયો. હવે 6-1 વાગે શ્રાદ્ધ કરવા આવેલા 2-4 શ્રદ્ધાળુઓને વાળ ઉતરાવતા, શ્રાદ્ધના મંત્રો બોલતા કે ગંગાજીમાં અંજલિ આપતા નજરે પડતા હતા. રાજસ્થાનથી આવેલા 2 ગરીબ મારવાડીઓને પાછા જવા માટે ભાડાના પૈસાય માંડ નીકળે તેમ હતા. સવારે મને મળ્યા ત્યારે આવા પંડાઓની ચુંગાલમાં પડવાને બદલે ભક્તિ અને શ્રદ્ધાથી જાતે જ ગંગાજીમાં અસ્થિ પધરાવવા મેં એમને સલાહ આપી હતી. આખી જિંદગી શ્રદ્ધા કહો કે અંધશ્રદ્ધા કહો, તેને જ આધારે જીવનારા ને ટકનારા એ ભોળા માણસો મારી સલાહ સારી અને સાચી હોય તો તો પણ ક્યાંથી માને? તેમના માટે તો આ મોટો પ્રસંગ હતો, તેમની જીવનધારક શ્રદ્ધાનો સવાલ હતો. 6-1 વાગે એ મારવાડીઓને મુંડિત શિરે બ્રાહ્મણના પઢાવેલા મંત્રો બોલતા જોયા. અને આમ જુઓ તો મારું ક્યાં મારા મન પર ચાલ્યું હતું? મારા પિતાજીએ તો નવા જમાના પ્રમાણે મને છૂટ આપેલી કે આ ઠંડીમાં ગંગાજીમાં નાહવાનું જરૂરી નહીં બેટા, તું ગેસ્ટ હાઉસમાં નાહીને જાય અને અસ્થિ ત્યાં પધરાવી દે તો પણ ચાલે. મને પણ ગંગાજીમાં ઉતરી ખંખોળીઓ ખાવાની હિંમત નહોતી, અને છતાં મારામાં એક હિન્દુ તરીકે રહેલા સામૂહિક અજ્ઞાત કલેક્ટિવ અનકોન્શિયસ મને એક શ્રદ્ધાએ એક પ્રેમે મને દોર્યો, અને બ્રહ્મ મુહૂર્તની એ થીજવી નાખતી ઠંડીમાં હિમ જેવા જળમાં હું નાહ્યો. અને નાહ્યા બાદ જ મેં દાદાજીના અસ્થિ વિસર્જિત કર્યા. હરદ્વાર હરકી પેઢી પરથી સામેની હિમાલયની તળેટી તરાઈની ડુંગરમાળ દેખાતી હતી. આ વખતે અહીં સુધી આવ્યો છું તો ઋષિકેશ અવશ્ય જઈશ તેવી ઈચ્છાથી સવારે 8-1 વાગે જ દાદાજીના અસ્થિને પોતાના અભ્યંતરમાં વહાવી ખળખળથી ગંગા માતાને પ્રણામ કરી હું ઋષિકેશની બસમાં. રાતની અપૂરતી ઊંઘ, સવારનો ચાલવા નાહવાનો શ્રમ અને બસના હળદા, ઉંઘરેટાયેલી આંખે ઋષિકેશ પહોંચ્યો. પાઘડી પને વિસ્તરેલું ગામ હવે તો બીજા ગામ જેવું જ થઈ ગયું છે. લક્ષ્મણ ઝૂલા જવા માટે છકડો રિક્ષામાં બેઠો. ગામ પૂરું થયા પછી વચ્ચે ગંગાજી દેખાય, સામે કાંઠે વૃક્ષ આચ્છાદિત પર્વતો, મંદિરો, આશ્રમો અને ધાર્મિક સંસ્થાઓની હારમાળા. આ કાંઠે ઋષિકેશ ગામ અને વચ્ચે ગંગાજીનો દસમસ્તો પ્રવાહ. ફોટામાં જોયેલ લક્ષ્મણ ઝૂલા પુલ પરથી પસાર થતા કોઈ રોમાંચ ન થયો. કદાચ 20-25 વર્ષ પહેલા આવ્યો હોત તો થાત. સામે કાંઠે પહોંચ્યો ને ટી સિરીઝવાળા ગુલશન કુમારની ભજનોની કેસેટોના રેડિયા મોટે મોટેથી સંભળાયા. અહીં પણ યાત્રિકોને ખરીદી કરવા માટેના એમ્પોરિયમ, ચા નાસ્તાની દુકાનો, ભક્તિ માટેના મંદિરો, કહો કે કેટલીક તો હાટડીઓ, રહેવા માટેના આશ્રમો, બધું અજબનું ભેળસેળ. દ્રશ્ય મનોરમ, પણ આ બધાના હિસાબે થોડું વરવું. હું આશા ભંગ થઈ ગંગાના કાંઠે ગયો. કમાન આકારે વળાંક લેતી નમનીય ગંગા, વચ્ચે મોટી શિલાઓ સાથે અફળાઈને રૂપેરી શિખરોમાં ઉડતું પાણી, રૂપેરી ફીણના લીસોટાઓ, ભીની રેતી અને નાદ કરતી જતી નદીનો કલકલ ધ્વનિ. પર્વતોના ઢોળા ઉતરી પહેલી જ વાર મેદાનમાં ઉતરતી ગંગાની એ ચંચળતા, ગતિ અને ખળખળતા અવાજ વચ્ચે શાંત શિલા પર 2-4 મિનિટ બેઠો અને યાત્રાની સફળતા મને ત્યાં લાગી. ગંગાના તોફાની વહેણથી હજારો પથ્થરોને અહીં જાત જાતના ઘાટ મળ્યા છે. અનેક રંગના, નાના મોટા, ગોળ, લંબગોળ, ઈંડા આકારના, ડિઝાઇનવાળા, સાદા, અંદર શિળાઓવાળા, ટપકી રંગ છાંટણાવાળા, અમથી એવી રંગજાઈવાળા અનેક જાતના પથ્થરો. કલાક દોઢ કલાક એ પથ્થરોની શંકર સૃષ્ટિમાં જ ખોવાઈ ગયો. બાવડામાં બળ હતું અને થેલામાં મજબૂતાઈ હતી એટલા પથ્થરો વીણી વીણીને ભર્યા. હરદ્વાર ઋષિકેશથી ગંગાજળ તો મેં ન લીધું, પણ ગંગાજીના ખોળે રમેલા, દડેલા, આકાર પામેલા ઘનીભૂત ગંગાજીને હું પથ્થર રૂપે મારા ઘરમાં લઈ આવ્યો.